लंका कांड रामम कामारी सेव्यम भौभय हरणम काल मतेब सिंहम योगींद्रम ज्ञानगम्यम गुण निधि मजीजीतम निर्गुणम निर्विकारम मायातीतम सुरेशम खल्व खल्वद निरंतम ब्रह्मवृंदैर कदैवम वंदे कुंदावदातम सरसिज नयनम देव मुर्विश रूपम राघव शरणम गतः परमात्मा श्री राम विना आराम मलतो नथी। श्री राम वियोग एज महान रोग छे। भगवान थी जे विखूटो पड़े छे एने कार मारे छे। बद्दा ने बीपी छे। जीव ईश्वर नो अंश छे छता ईश्वर थी ए अलग थयो छे। आपना उपनिषदों में वर्णन छे तदे तत् सत्यम यथा सुदित पाप्त पावकात विश्वलिंगा सहस्रशः प्रभवन्ते सरूपाः तथा क्षराद विविधाः सौम्य भावा प्रजायन्ते तत्र चैवापि यान्ति। प्रचंड अग्नि जारे दग 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 बरे छे त्यारे तेमाथी तणखा जरे छे। परमात्मा प्रचंड अग्नि समान छे। जीव ए तणखो छे ईश्वरनो ज अंश छे। एक दिवस एवो हतो के आपणे बधा रामजीना चरणमां हता पण जीव ईश्वरथी विखूटो पड्यो अने त्यारथी आपणे दुखी थया छीए। नानी पुरुषोमां थोड़ो भेद छे। કેટલાક માને છે કે જીવ ઈશ્વરનો અંશ નથી પણ અંશ જેવો છે। મમૈ વાંશો જીવ લોકે જીવભૂતઃ સનાતનઃ। કેટલાક આચાર્યો એવું માને છે કે જીવ ઈશ્વરનો જ અંશ છે। એ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તો જીવ ઈશ્વરથી અલગ થયો તેથી ઈશ્વર સ્વરૂપનો ભંગ થઈ જાય। એટલે કે ઈશ્વર સિદ્ધાંતનો જ ભંગ થઈ જાય। એક કરોડ રૂપિયામાંથી એક પૈસો પણ કોઈ કાઢી લે તો કરોડ રહેશે નહીં। તેથી કેટલાક મહાપુરુષો કહે છે કે જીવ ઈશ્વરનો અંશ નથી પણ અંશ જેવો છે। કેટલાક આચાર્યો કહે છે જીવ ઈશ્વરના અંશ જેવો નથી અંશ જ છે। સિંધુમાંથી બિંદુ બહાર કાઢે તેથી સિંધુનો નાશ થાય છે। જેની બુદ્ધિ તર્કની કસોટીએ ચડી જશે તેને વેદાંતનો સિદ્ધાંત ગમશે। એક છાંટો પણ ઓછો થાય તો સમુદ્રનું સ્વરૂપ અગાઉ હતું તેવું તો નથી જ રહેતું। જેનું હૃદય લાગણી પ્રધાન છે એને વૈષ્ણવ સિદ્ધાંત ગમે છે। વ્યાસ મહર્ષિએ બ્રહ્મ સૂત્રમાં જીવાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે। આશ્વાર્થ મુનિ ઔડલોમી મુનિ બાદલોમ મુનિ વગેરેના મંતવ્યો પણ છે। અંતઃકરણા પ્રતિબિંબિત ચૈતન્ય જીવ અંતઃકરણા વિચ્છિન્ન ચૈતન્ય જીવ અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે એને જીવ કહે છે। જીવભાવ નિત્ય નથી અનિત્ય છે। પાણી ભરેલો ઘડો અગાસીમાં રાખો તો એમાં સૂર્ય દેખાશે। ઘડાને કાણું પાડો પાણી નીકળી જાય પછી ઘડામાં જુઓ એમાં હવે સૂર્ય દેખાતો નથી। ઘડામાંનો સૂર્ય ક્યાં ગયો? અરે ઘડામાં સૂર્યનારાયણ આવ્યા જ નથી, માત્ર પ્રતિબિંબ દેખાયું હતું। પ્રતિબિંબ અનિત્ય છે, બિંબ નિત્ય છે। આ શરીર એ ઘડો છે, અંતઃકરણ એ પાણી જેવું છે। અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે એ જીવ છે। અંતઃકરણ અંતઃકરણા વિચ્છિન્ન ચૈતન્ય જીવ કેટલાક ઋષિઓ જીવ અને ઈશ્વરમાં વાસ્તવિક ભેદ નથી પણ ઔપચારિક ભેદ છે એમ માને છે. ગાય અને ઘેટામાં વાસ્તવિક ભેદ છે પણ જીવ ઈશ્વરનો ભેદ ઉપાધિક ભેદ છે. અંતઃકરણ રૂપી ઉપાધિવાળું જે ચૈતન્ય છે અને જીવ કહે છે તત્વથી જીવને ઈશ્વર એક જ છે. જે ભેદ ભાષે છે તે ડાંગર અને ચોખા જેવો છે. ચોખા એ જ ડાંગર છે, ડાંગર એ જ ચોખા છે. ડાંગરને થોડો માર પડે અને છોડું નીકળી જાય તો ચોખા થઈ જાય. ઉપાધિનો વિનાશ થયો કે જીવ પરમાત્મા જ છે. માયાના આવરણના લીધે જીવ ઈશ્વરમાં ભેદ ભાસે છે. માયાનું આવરણ નીકળ્યું, છોડું નીકળ્યું કે ભેદ મટી જાય છે. માયાનું અવિદ્યાનું આવરણ ચેતન ઉપર આવે ત્યારે એને જીવ કહે છે. અવિદ્યાથી જે રહિત છે એને ઈશ્વર કહે છે. ગળામાં જે આકાશ છે એને ઘટાકાશ કહે છે. વ્યાપક આકાશને મહાઆકાશ કહે છે. ઘડો ફૂટી જાય તો ગળામાં રહેલું આકાશ એ મહાઆકાશને મળવા જાય છે. અરે મહાઆકાશને મળેલું જ છે. માટીનું એક આવરણ ઊભું થયું તેથી એને ઘટાકાશ કહે છે. ગળો ફૂટી ગયા પછી ગળામાં રહેલું આકાશ મહાઆકાશને મળવા જતું નથી, બંને એક જ છે. ગળાની ઉપાધિથી ભિન્ન ભાસે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુન તિષ્ઠતિ. કેટલાકને મૂર્તિમાં ભગવાનની ભાવના થાય છે પણ માનવ શરીરમાં ભગવાનની ભાવના થતી નથી. જે પરમાત્મા વૈકુંઠમાં છે, ગોલોકમાં છે, મંદિરમાં છે એ પ્રત્યેકના હૃદયમાં વિરાજે છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતા સ્વયં સ્થિત. કોઈ જીવને દુભવે એ ઈશ્વરને જ દુભવે છે. કોઈ જીવ જુદો નથી, પ્રત્યેક જીવ ઈશ્વરનો જ અંશ છે. અગ્નિમાંથી તણખો નીકળે છે એ પણ અગ્નિ જ છે. એ બારે છે, તણખામાં શક્તિ ઓછી છે, અગ્નિમાં શક્તિ વધુ છે. તમારા સ્વરૂપને ભૂલશો નહીં. જે આત્મ સ્વરૂપને જાણે એને પરમાત્માનું જ્ઞાન જલ્દી થાય છે. આ જીવને ખબર નથી કે હું કોણ છું, કેવો છું. જે જીવ પોતાના જ સ્વરૂપને જાણતો નથી એ ઈશ્વરના સ્વરૂપને શી રીતે જાણી શકે. એવા જીવનું જગતનું જ્ઞાન પણ સાચું નથી. એક ભાઈ કહેતા હતા કે આખું જગત જોઈ આવ્યો, તું આખું જગત તો જોઈ આવ્યો પણ તે તને પોતાને જોયો છે. તમે બધા પરમાત્માના અંશ છો. મૃત્યુની પથારીમાં પડ્યા પછી તો બધાને દાપણ આવે છે કે મારું કોઈ નથી. જીવ એકલો જાય છે પણ અંત ઘડીએ દાપણ આવે એ કામનું નથી. આ જ્ઞાન જીવનમાં ઉતારો. તમે દેવ જેવા જ છો, તમારું અસલી સ્વરૂપ દિવ્ય છે. વારંવાર એવું ચિંતન કરો, હું ભગવાનનો અંશ છું, હું પ્રભુથી વિખૂટો પડ્યો છું, મારે પરમાત્માના ચરણોમાં જવું છે. પરમાત્માના ચરણોમાં ન જાય ત્યાં સુધી જીવને શાંતિ મળતી નથી. તે મોટો જ્ઞાની થાય કે અતિશય ઉદાર થાય, સંસારમાં એને સુખ દુઃખ મળશે પણ શાંતિ મળશે નહીં. પ્રભુએ સંસારમાં અશાંતિ રાખી છે, સંસારમાં પરમાત્માએ કારની ભીતિ રાખી છે. કાર સર્વને મારે છે, તેમાંથી છૂટવું હોય તો કારના પણ કાર શ્રી રામને શરણે જાઓ. ઈશ્વરમાં અંશ મળી જાય, જીવ ઈશ્વર સાથે એક બને ત્યારે કાર એનો નોકર બને છે. નિર્ભય થવું હોય તો પરમાત્માનો દંડ આશ્રય કરો. પરમાત્માનો આશ્રય લીધા વિના જીવ નિર્ભય થતો નથી. લંકામાં બધા રાક્ષસો છે, એક વિભીષણ મહાન વૈષ્ણવ છે, એમણે પરમાત્માનો દઢ આશ્રય કર્યો છે, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામનું કીર્તન સતત કરે છે. રામજી વાનર સેના સહિત સમુદ્રના સામા કિનારે આવી પહોંચ્યા છે એવી જાણ થતાં લંકામાં રાવણે સભા ભરી. સભામાં એણે મંત્રીઓને પૂછ્યું કે હવે શું કરીશું? ત્યારે પ્રહસ્ત, અતિકાય, ધૂમકેતુ ઇત્યાદિ સગરા મંત્રીઓએ કહ્યું, આપ જરાય ચિંતા કરશો નહીં, હનુમાન આવ્યો ત્યારે અમે ગાફેલ હતા, આ વાંદરો શું કરવાનો છે એમ માની અમે અસાવધ રહ્યા. બાકી નર અને વાનર એ તો અમારો આહાર છે, આપ જરાય ચિંતા કરશો માં અમે સર્વનો વિનાશ કરીશું. જીતે હું સુરાસુર તબ શ્રમ નાહી, નર બાનર કેહી લેખે માહી. દેવો રાક્ષસોને સૌને રમતા રમતા જીતી લીધા, તો બિચારા નર વાનરોનું ગજું શું? રાક્ષસમાં અભિમાન બહુ હોય છે, માનવમાં અભિમાન વધે ત્યારે તે રાક્ષસ જેવો થાય છે. તે સમયે વિભીષણ સભામાં આવ્યા. વિભીષણે રાવણને બોધ આપ્યો કે રામજીના બાણ જ્યારે લંકાને છિન્ન ભિન્ન કરશે ત્યારે ઇન્દ્રજીત કે કુંભકર્ણ કોઈ તમારું રક્ષણ કરી શકે તેમ નથી. સ્થાતુમ ન શકતા યુધિ રાદ્વાગ્રે, રામજી સામે કોઈ ઊભા રહી શકે એમ નથી. હમણાં તમને સારું લાગે માટે એ બોલે છે, પણ લૌકિક દ્રષ્ટિએ વિચાર કરતા આ અયોગ્ય છે. અલૌકિક દ્રષ્ટિથી વિચાર કરતા પણ તમે માની જાઓ એ જ ઠીક લાગે છે. શ્રી રામ પરમાત્મા છે, તાત રામ નહીં, નર ભૂપાલા ભુવનેશ્વર કાલહુ કર કાલા, બ્રહ્મા અનામય અજ ભગવંતા, વ્યાપક અજિત અનાદિ અનંતા. વિના કારણ રામજી સાથે આપે વિરોધ કર્યો છે તે યોગ્ય નથી. રામજીનો એક સેવક હનુમાન અહીં આવ્યો અને તે આખી લંકા બારીને ગયો, કોઈ એને પકડી શક્યા નહીં, મારી શક્યા નહીં. આ બધા જે વાતો કરે છે તે ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. મને એમ લાગે છે કે આપ રામજીના શરણે જાઓ, પાપમાં સંમતિ તે આપે છે જે વેરી છે, પાપમાં સાથ આપે તે શત્રુ છે. વિભીષણ તો રાવણના હિતેચ્છુ છે. વિભીષણે સુંદર બોધ આપ્યો પણ તે રાવણને રૂચ્યો નહીં. રાવણે સભામાં વિભીષણનું અપમાન કરતા કહ્યું, મારા ઘરનું ખાઈને પાળા જેવો પુષ્ટ થયો છે અને મારા શત્રુનું તું વખાણ કરે છે? જી અસી સદા સઠ મોર જીયાવા, રીપુ કર પછ મૂઢ તોહી ભાવા. મારું ખાઈને મારા શત્રુને શ્રેષ્ઠ સમજે છે? જાતિ ભાઈઓ જ એવા હોય છે કે પોતાના ભાઈનો વિનાશ થાય એવી અપેક્ષા રાખે છે. વિનાશામ ભિકાંક્ષંતિ જ્ઞાતિનામ જ્ઞાતયઃ સદા. તું મારો ભાઈ થઈને તપસ્વીના વખાણ કરે છે? મારા વિનાશની ઈચ્છા રાખનારો તું લંકામાં કેમ રહે છે? તું ચાલ્યો જા અહીંથી, તું મારી લંકામાં રહીશ નહીં. રાવણે વિભીષણનું અપમાન કર્યું, વિભીષણે વંદન કર્યું, ત્યારે રાવણે લાત મારી. જે ઘરમાં સંતનું અપમાન થાય તે ઘરનો જલ્દી વિનાશ થાય છે. રાવણની લંકામાં સંત વિભીષણ વિરાજતા હતા. વિભીષણનું પુણ્ય રાવણનું રક્ષણ કરતું હતું. પ્રત્યેક ઘરમાં એક એક પુણ્યાત્મા દૈવી જીવ હોય છે, એના પુણ્ય પ્રતાપે તે ઘર સુખી થાય છે, એની વિદાયગીરી થાય તો બધા દુઃખી થઈ જાય છે. ભાગવતમાં કથા આવે છે, દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. દુર્યોધને વિદુરજીને કહ્યું, તું દાસી પુત્ર છે, મારા ઘરનું અન્ન ખાઈને પાળા જેવો થયો છે અને મારી નિંદા કરે છે, મારા ઘરનું ખાઈને મારા વિરુદ્ધ કામ કરે છે. દુર્યોધને નોકરોને હુકમ કર્યો કે આ વિદુરને ધક્કા મારીને બહાર કાઢો. વિદુરજીએ વિચાર્યું કે દુર્યોધનના નોકરો મને ધક્કો મારશે તો તેમને પાપ લાગશે, હું જ સભા છોડીને જાઉં. સેવકો ધક્કા મારીને બહાર કાઢે તે પહેલાં વિદુરજીએ સમજીને ઘરનો ત્યાગ કર્યો. વિદુરજીના જવાથી કૌરવોનો નાશ થયો. એક એક ઘરમાં એક જીવ પુણ્યાત્મા છે, એ હોય ત્યાં સુધી ઘર સુખી રહે છે, એ જાય પછી ઘર સ્મશાન થઈ જાય છે. રાવણની પણ બુદ્ધિ બગડી હતી, તેનો વિનાશકાળ નજીક આવ્યો હતો. કાલદંડ ગહી કાહુ ન મારા હરિ ધર્મ બલ બુદ્ધિ બિચારા. જેનો કાળ નજીક આવે છે તેના બર બુદ્ધિ હરાઈ જાય છે. રાવણે વિભીષણનો તિરસ્કાર કર્યો, વિભીષણે વંદન કર્યું, ત્યારે રાવણે લાત મારી. ત્યારે વિભીષણે કહ્યું, મોટા ભાઈ, દિક રોષી તથાપિ ત્વમ જયેષ્ઠો ભ્રાતા પિતુ સમ. મોટા ભાઈ પિતા સમાન છે, તમે મારા પિતા સમાન છો, ભલે તમે મને લાત મારો, મારો તિરસ્કાર કરો, પણ હું તમારા ચરણમાં વંદન કરું છું, હું તમારો ભાઈ છું, મને તમારી લાગણી છે, હું તમારી નિંદા કરતો નથી, લાગણીથી કહું છું. વૈદ રોગીને કુપથ્યની સલાહ આપે તો તે વૈદ રોગીનો વૈરી છે. મોટા ભાઈ, ફરીથી તમને હાથ જોડીને કહું છું કે તમે આ પાપ કરો છો તે ઠીક નથી, તમને પાછળથી પસ્તાવો થશે. રામજી પરમાત્મા છે, પરમાત્મા સાથે વિરોધ કરો તે યોગ્ય નથી. રામજી સાથે વેર કરશો તો વંશનો વિનાશ થશે, પછી તમને યોગ્ય લાગે તેમ કરો. મને તમે ચાલ્યા જવાનું કહો છો તો હું હવે તમારી લંકામાં રહીશ નહીં, હું રઘુનાથજીને ચરણે જઈશ. વિભીષણજી લંકા છોડી ગયા. વિભીષણ જે ક્ષણે લંકામાંથી ગયા તે જ ક્ષણે સર્વ રાક્ષસો આયુષ્ય વગરના થઈ ગયા. સાધુ પુરુષનું અપમાન સર્વનો નાશ કરે છે. વિભીષણ શ્રી રામજી પાસે આકાશ માર્ગે જવા નીકળ્યા ત્યારે આખા રસ્તે શ્રી રામચરણનું સ્મરણ કરતા હતા. તમે ઘેરથી મંદિરે દર્શન કરવા જાઓ ને ત્યારે કોઈનું મકાન જોશો નહીં, કોઈનું મોઢું જોવાની ઈચ્છા રાખશો નહીં. ઘેરથી મંદિરે જાઓ ત્યાં રસ્તામાં ભગવદ સ્મરણ કરતા કરતા ચાલો. રસ્તામાં વિભીષણજી પવિત્ર વિચારો કરતા હતા. ભગવાન શંકરના સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરતા પરમાત્માનો જ વિચાર કરતા હતા કે હર અ સર સરોજ પદ જે ઈ અહો ભાગ્યમય દીખઉમ તે ઈ. આજે હું કૃતાર્થ થયો છું, મારા અહો ભાગ્ય કે આજે હું પરમાત્માને શરણે જાઉં છું. રામજીના ચરણ બહુ કોમળ છે, તરિયા લાલ છે, મારા રામજીના ચરણમાં કમળનું ચિહ્ન છે, સ્વસ્તિકનું ચિહ્ન છે, રામજીના નખ રત્ન સમાન છે. મારા ભાઈએ તિરસ્કાર કર્યો એ સારું થયું, મારા ભાઈમાં મમતા હતી એ છોડાવવા માટે જ પ્રભુએ આ લીલા કરી છે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. રાવણે સભામાં લાત મારી, છતાં વિભીષણજી વિચારે છે કે રામજીની મારા ઉપર કૃપા થઈ છે, મારા રામ અતિ ઉદાર છે, અતિશય પ્રેમાળ છે, એ રીંછ અને વાનરો સાથે પણ પ્રેમ કરે છે. ક્ષણભર વિભીષણને શંકા થઈ કે રામજી મને શરણે લેશે કે નહીં, રાવણનો ભાઈ જાણી મારો તિરસ્કાર કરશે તો? વરી વિચારતા કે ના ના, એ તો અંતર્યામી છે, મારો શુદ્ધ ભાવ છે, પરમાત્મા મને અપનાવશે, મારા પર પ્રેમ છે, તેથી જ રામજીએ મને બોલાવી લીધો છે. હું રામજીને કહીશ, કૃપાનાથ, હજારો જન્મથી હું રખડું છું, આપને શરણે આવ્યો છું, રામજીની કૃપાદૃષ્ટિ મારા ઉપર પડશે, આજે મારા ભાગ્યનો ઉદય થયો છે. વિભીષણજી સમુદ્ર કિનારે આવ્યા અને હાથ જોડીને વાનરોને કહ્યું, સો અહમ પરુષી તસ્તેન દાસ વચ્ચા વમાનીત ત્યક્ત્વા પૂજાંશ્ચ રારાંશ્ચ રાઘવમ શરણમ ગતઃ. મેં રાવણને ઘણું કહ્યું પણ તેણે માન્યું નહીં, તેણે મારો તિરસ્કાર કર્યો, મને લાત મારી, હું રામજીને શરણે આવ્યો છું. વાનરોએ રામજીને ખબર આપી, ભગવાન શ્રી રામ તો બધું જાણતા હતા, છતાં રામજીએ સુગ્રીવને પૂછ્યું કે આ કોણ આવ્યો છે? સુગ્રીવે કહ્યું, એ રાવણનો ભાઈ વિભીષણ છે. રામજીએ વરી પૂછ્યું, એ શું કહે છે? સુગ્રીવે કહ્યું, શરણમ ગતઃ, શરણે આવ્યો છું એમ કહે છે. રામજીએ પૂછ્યું, તમારો શું વિચાર છે? સુગ્રીવે કહ્યું, મહારાજ, તમે મને પૂછો છો? મને તો એવું લાગે છે કે આ યુદ્ધનો સમય છે. રાજનીતિ એમ કહે છે કે શત્રુમાં વિશ્વાસ રાખવો નહીં. આ રાવણનો ભાઈ છે, શત્રુનો ભાઈ છે, એનામાં વિશ્વાસ રાખવો ઠીક નથી. ભેદ હમાર લેન સઠ આવા રાખીય બાંધી મોહી અસભાવા. આ કંઈક ભેદ લેવા આવ્યો છે, કંઈક કપટ કરવા આવ્યો હશે એમ લાગે છે. આપ આજ્ઞા કરો તો હું એને બાંધીને કેદમાં રાખું. બીજાઓની પણ એવી જ સલાહ પડી. વિચક્ષણ બુદ્ધિવાળા હનુમાનજી મહારાજ ત્યાં વિરાજતા હતા. હનુમાનજીએ કહ્યું, ના ના, એ કપટથી બોલતો નથી, સદભાવથી બોલે છે. એનો સ્વર આર્ત, સ્વરેણ જ્ઞાયતે આર્ત, એના સ્વર પરથી એમ લાગે છે કે એ દુઃખી થઈને આવ્યો છે. હનુમાનજીએ કૃપા કરી વિભીષણની શરણાગતિ સિદ્ધ કરાવનાર શ્રી હનુમાનજી હતા. પ્રભુએ કહ્યું, સદભાવથી બોલતો હોય કે કુભાવથી બોલતો હોય, પણ બોલે છે શરણમ ગતઃ. કોઈ પણ જીવ મારા સન્મુખ આવે અને બોલે કે હું શરણે આવ્યો છું, નાથ હું તમારો છું, તેને અભય આપવાનું મારું દઢ વ્રત છે. શકૃદેવ પ્રપન્નાય તવા સ્મૃતિ ચ યાચ્યતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ વ્રતમ મમઃ. એકવાર જીવ પરમાત્માના સન્મુખ જઈને બોલે કે નાથ હું તમારો છું, તો માલિક તો અતિ ઉદાર છે, દયારુ છે, જીવના અપરાધને ભૂલી જાય છે. અપરાધ કરવો એ જીવનો સ્વભાવ છે, જીવના અપરાધને ભૂલી જવો એ પ્રભુનો સ્વભાવ છે. શરણાગતિ એ જીવનો ધર્મ છે, શરણે આવેલાનું રક્ષણ કરવાનો ધર્મ પરમાત્માએ અપનાવ્યો છે. સર્વ પ્રકારનું અભિમાન છોડી જીવ હૃદયથી દીન બનીને પરમાત્માને સાષ્ટાંગ વંદન કરે, શરણે જાય તો શરણે આવેલા જીવની ભગવાન ઉપેક્ષા કરતા નથી. પછી ભલે તે જીવ ગમે તેવો પાપી હોય, જેને કરેલા કર્મનો પસ્તાવો થયો છે, જે હૃદયથી દીન થઈને પરમાત્માને શરણે જાય છે, દોષી યદ્યપિ તસ્ય સ્યાત, તેના દોષ સામે પરમાત્મા જોતા નથી. પ્રભુ કહે છે તેના સગરા દોષનો, તેના સગરા પાપનો હું નાશ કરું છું. સન્મુખ હોઈ જીવ મોહી જબહી, જન્મ કોટી અદ નાસી તબહી. પરંતુ જે પાપી છે અને પ્રભુના સન્મુખ જવાની ઈચ્છા થતી જ નથી, કદાચ તનથી પ્રભુ પાસે જાય પણ મનથી જતો નથી, એ મનથી બોલી શકતો નથી કે હું શરણે આવ્યો છું. આ જીવમાં મોટામાં મોટો દોષ અભિમાન છે. જ્ઞાનીમાં જ અભિમાન હોય છે એવું નથી, મૂર્ખમાં પણ અભિમાન હોય છે. માનવીને પોતાના દોષ ગુણ જેવા લાગે છે તેથી તેનામાં અભિમાન હોય છે. એક ગામમાં એક કલેક્ટર સાહેબ રહેતા હતા. પતિ પત્ની બે જ હતા, સંતાન ન હતું. એમનો એક ભત્રીજો હતો, એ મૂર્ખ હતો, ભીખ માંગી ખાતો હતો અને કહેતો ફરતો હતો કે હું કલેક્ટર સાહેબનો ભત્રીજો છું. એક દિવસ કલેક્ટર સાહેબના એક મિત્રને ત્યાં એ ગયો અને ત્યાં પણ કહ્યું કે હું કલેક્ટર સાહેબનો ભત્રીજો છું. મિત્રએ એને જમાડ્યો. એમણે કલેક્ટર સાહેબને પૂછ્યું, તમારા એક જ ભત્રીજો છે? એને કેમ સાથે રાખતા નથી? એ ભીખ માંગી ખાય છે. કલેક્ટરે કહ્યું, મને પણ એ ગમતું નથી, પણ એ મારી પાસે આવતો જ નથી. તમે એને સમજાવી મારી પાસે આવીને એટલું કહે કે કાકા હું આવ્યો છું, હું એને બધું આપી દેવા તૈયાર છું. મિત્રે ભત્રીજાને કહ્યું. ભત્રીજાએ જવાબ આપ્યો, હમણાં હું જવાનો નથી, કાકો મરે ત્યારે જઈશ. કાકા મરે તેની હું રાહ જોઈ રહ્યો છું. આ જીભ મૂર્ખ છે, અભિમાની છે, પાપી પરમાત્માના સન્મુખ આવે નહીં, અને કદાચ આવે તો અક્કડમાં ઊભો રહે છે. કરેલા પાપ માટે કોઈને પસ્તાવો થાય ત્યારે સમજવું કે પરમાત્માની કૃપા એ જીવ ઉપર ઉતરી છે, પણ આ જીવને પસ્તાવો થતો જ નથી. શરણાગતિ જીવનો ધર્મ છે. શરણે આવેલા જીવને ભગવાન અપનાવે છે. પરમાત્માએ વિભીષણને અપનાવ્યો છે. પ્રભુએ સુગ્રીવને કહ્યું, સુગ્રીવ તમે રાજનીતિમાં નિષ્ણાંત છો, તમે કહો છો તે વાત સાચી છે કે શત્રુમાં વિશ્વાસ રાખવો નહીં, પણ હું શું કરું? ચરણે આવેલાનો ત્યાગ ન કરવો એવો મારો નિયમ છે. વળી એ કપટ કરીને શું કરવાનો હતો? એ આપણો ભેદ લઈને શું કરી શકવાનો છે? મારો લક્ષ્મણ એવો સમર્થ છે કે એકલો સર્વ રાક્ષસોનો વિનાશ કરી શકે તેમ છે. મારી ઈચ્છા છે કે તમે વિભીષણનું સન્માન કરો અને સન્માન સાથે મારી પાસે લઈ આવો. પ્રભુએ વિચાર કર્યો કે હું હવે વિભીષણને તુરંતમાં જ રાજા બનાવવાનો છું. સુગ્રીવ કિષ્કંધાનો રાજા છે, રાજાનું સ્વાગત કરવા રાજા જાય એ જ યોગ્ય છે. સુગ્રીવે વિભીષણનું સન્માન કર્યું અને એમને શ્રી રામચંદ્રજી પાસે લઈ આવ્યા. કોઈ પણ જીવ પરમાત્માને શરણે જાય ને તો તે જીવને માન આપવા માટે માલિક ઊભા થાય છે. શ્રી રામ તો સર્વેશ્વર છે, તેમને ઊભા થવાની જરૂર નથી, પણ પરમાત્મા સર્વ જીવોને માન આપે છે, તે કોઈ જીવનું જરાય અપમાન કરતા નથી. વિષ્ણુ સહસ્ત્રમાં પરમાત્માનું એક નામ આવે છે, માનદા. પરમાત્મા સૌને માન આપે છે. વિભીષણ સન્મુખ આવ્યા ત્યારે માલિક વિરાજતા હતા. જ્યારે વિભીષણે રાઘવમ શરણમ ગતઃ, રાઘવમ શરણમ ગતઃ, રાઘવમ શરણમ ગતઃ કહેતા કહેતા પરમાત્માને સાષ્ટાંગ વંદન કર્યું કે પ્રભુ ઉઠીને ઊભા થયા. વિભીષણને આલિંગન આપ્યું. કોઈ જીવ ઈશ્વરના સન્મુખ જાય ને તો એકવાર ઠાકોરજી એને બાથમાં લઈને ભેટી પડે છે, મારો અંશ છે, મારાથી વિખૂટો પડેલો તે આજે મારી પાસે આવ્યો. શ્રી રામચંદ્રજીએ વિભીષણને અપનાવ્યો, તેને પાસે બેસાડ્યો, કુશળ પૂછ્યું. વિભીષણે પરમાત્માને કહ્યું, ભવંતમ સર્વભૂતાનામ શરણ્યમ શરણમ ગતઃ પરિત્યક્તા મયા લંકા મિત્રાણી ચ ધનાની ચ ભવદગતમ હિ મે રાજ્યમ જીવિતમ ચ સુખાની ચ. હું લંકા, મિત્ર, પરિવાર, ધન, સંપત્તિ સર્વનો ત્યાગ કરીને આપને શરણે આવ્યો છું. હવે આપ જ મારી ગતિ છો. જીવ આપને શરણે આવે તો જ જીવનું કુશળ છે. સંસારમાં રખડે એ જીવનું કુશળ ક્યાંથી? પરમ આનંદ થયો શ્રી રામચંદ્રજીએ વિભીષણનો ત્યાં જ રાજ્ય અભિષેક કર્યો. પછી સુગ્રીવે કહ્યું, વિભીષણ તમારે અમને મદદ કરવાની છે. વિભીષણે કહ્યું, રામજીને હું શું મદદ કરી શકું? એ તો પરમાત્મા છે, એમની તો હું સેવા કરી શકું. હું જરાય કપટ રાખ્યા વિના પ્રભુની સેવા કરીશ. રામજીએ પૂછ્યું, આ સમુદ્ર માર્ગ આપે તે માટે શું કરવું? વિભીષણે કહ્યું, આપના વડીલ સગર રાજાએ જ આ સમુદ્રનું નિર્માણ કર્યું છે. આપ સમુદ્રને પ્રાર્થના કરો, પ્રારબ્ધ અનુકૂળ હશે તો સમુદ્ર માર્ગ આપશે. ભગવાન શંકર માતા પાર્વતીજીને આ કથા સંભળાવે છે. વિનય ન માનત જલધી જળ ગણતીની દિન બીતી, બોલે રામ સકોપ તબ ભય બીનું હોઈ ન પ્રીતિ. ત્રણ ત્રણ દિવસથી શ્રી રામ સમુદ્રને મનાવતા હતા પણ સમુદ્ર માનતો ન હતો. કેટલાક નમ્રતાને નિર્બળતા સમજે છે. ત્યારે પ્રભુને ક્રોધ આવ્યો. એમણે લક્ષ્મણજીને કહ્યું, લક્ષ્મણ તું ધનુષ્ય બાણ લઈ આવ, આ સમુદ્ર મને શું સમજે છે? મારું અપમાન કરે છે. ધનુષ્ય ઉપર બાણ ચડાવી અખ્યાસ્ત્રનો પ્રયોગ કરીને હું હમણાં જ સમુદ્રને સૂકવી નાખીશ. સઠ સન વિનય કુટિલ સન પ્રીતિ, સહજ કૃપન સન સુંદર નીતિ, મમતા રત સન જ્ઞાન કહાની, અતિ લોભી સન બિરતી બખાની, ક્રોધહી સમ કામહી હરિકથા, ઉસર બીજ બમ ફલ જથા. શ્રી રામચંદ્રજી ધનુષ્ય બાણ લઈને તૈયાર થયા ત્યારે સમુદ્રદેવ ગભરાયા. સુવર્ણની થાળીમાં અનેક રત્નોની ભેટ લઈને સન્મુખ આવ્યા. રઘુનાથજીને વંદન કર્યું, પ્રભુની ક્ષમા માંગી, હું જડ છું, મને ક્ષમા આપો. શ્રી રામચંદ્રજીએ તેમને કહ્યું, એકવાર ધનુષ્ય ઉપર ચડેલું મારું બાણ ભાથામાં હું પાછું મૂકું નહીં. આ બાણનું હવે હું શું કરું તે મને બતાવો. સમુદ્રએ કહ્યું, મહારાજ મારા ઉત્તર કિનારે અનેક રાક્ષસો છે, તે મને ત્રાસ આપે છે, એમનો આપ વિનાશ કરો. વાનર સેનામાં નલ અને નીલ છે, એ પુલ બાંધશે, એ શિલ્પશાસ્ત્ર જાણે છે. આપ પુલ બાંધશો તો આપની કીર્તિ અખંડ રહેશે. નલ નીલને એવું વરદાન છે કે એ જે પથ્થરથી સેતુ બાંધે છે એ પથ્થર તરે છે, ડૂબતા નથી. શ્રી રઘુનાથજીની આજ્ઞા થઈ તે વાનરો પર્વતોમાંથી મોટા મોટા પથ્થર લઈ આવ્યા. નલ નીલ સમુદ્રમાં પથ્થર નાખવા લાગ્યા, પથ્થર તરવા લાગ્યા. એથી નલ નીલને અભિમાન આવ્યું. ત્યારે તો પથ્થરો ડૂબવા લાગ્યા. તે સમયે હનુમાનજીએ કહ્યું, પથ્થરો ઉપર શ્રી રામ, શ્રી રામ નામ લખો અને પથ્થરને ઊંધા પાડો તો રામ નામના આધારે પથ્થર તરશે. નળ અને નીલે સમુદ્ર ઉપર પુલ બાંધવાનું શરૂ કર્યું. તે સમયે સેતુ માર ભમાણસ્તુ તત્ર રામેશ્વરમ શિવમ સંસ્થાપ્ય પૂજ્યઈતિ વાહ રામો લોકહિતાય ચ. શ્રી રામચંદ્રજી રોજ નિયમથી ભગવાન શંકરની પૂજા કરતા હતા. સમુદ્ર કિનારાની દિવ્ય ભૂમિ જોતા શ્રી રામચંદ્રજીને આનંદ થયો અને એમણે સંકલ્પ કર્યો કે અહીંયા હું શિવજીની સ્થાપના કરીશ. પણ ત્યાં કોઈ શિવલિંગ મળ્યું નહીં. હનુમાનજીને શિવલિંગ લેવા માટે કાશી મોકલ્યા. લિંગ શબ્દનો અર્થ થાય છે જ્યાં બધું લીન થાય છે, પ્રલય થાય છે, ત્યારે બધું શંકર ભગવાનમાં લીન થાય છે. હનુમાનજી કાશી પહોંચ્યા ત્યારે કાશી વિશ્વેશ્વર સમાધિમાં બેઠા હતા. નંદિકેશ્વરે હનુમાનજીને અંદર જવા દીધા નહીં. હનુમાનજીનું નંદિકેશ્વર સાથે થોડું યુદ્ધ થયું. શંકર ભગવાન સમાધિમાંથી જાગ્યા. એમણે હનુમાનજીને સુંદર શિવલિંગ આપ્યું. હનુમાનજીને આવતા વાર થઈ ત્યારે રઘુનાથજીએ રેતીનું શિવલિંગ બનાવીને ત્યાં રામેશ્વરની સ્થાપના કરી. ભગવાન શંકરનું આહ્વાન કરવા પ્રભુએ સર્વ તીર્થો ત્યાં પધરાવ્યા છે. રામેશ્વર મંદિરમાં તેથી 108 કૂવા છે. અનેક ઋષિઓ ત્યાં આવ્યા હતા. શ્રી રામ શિવજીની પૂજા કરવા લાગ્યા. ભગવાન શંકરને આનંદ થયો. લિંગમાંથી શિવ પાર્વતીજી પ્રગટ થયા. ઋષિઓએ રામજીને પૂછ્યું, મહારાજ રામેશ્વરનો અર્થ સમજાવો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, રામસ્ય ઈશ્વર યો સ્વ રામેશ્વર. જે રામના ઈશ્વર છે એને રામેશ્વર કહે છે. હું શિવજીનો સેવક છું, શિવજી મારા સ્વામી છે. ભક્ત અને ભગવાન અંદરથી એક હોય છે. ભક્તો ભગવાનની સેવા કરે છે. કોઈ વખત ભક્તની સેવા કરવામાં પ્રભુને પણ આનંદ થાય છે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હું શિવજીનો સેવક છું, શિવજી મારા સ્વામી છે. ત્યારે શિવજીએ કહ્યું, ના ના, રામેશ્વરનો અર્થ એવો નથી. હું રામનો ઈશ્વર નથી, હું તો રામજીનો સેવક છું. રામેશ્વરનો અર્થ તો છે રામઃ ઈશ્વરઃ યશ્યસઃ રામેશ્વરઃ. રામ જેના સ્વામી છે તેને રામેશ્વર કહે છે. હું રામ દાસ છું, હું આખો દિવસ રામ નામનો જપ કરું છું, રામજીનું ધ્યાન ધરું છું. શિવજી કહે છે કે રામ જેના સ્વામી છે તેને રામેશ્વર કહે છે, અને રામજી કહે છે કે રામના જે સ્વામી છે તે રામેશ્વર છે. બંને જણાનો ઝઘડો થયો. શંકર ભગવાન કહે કે તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. રામજી કહે કે ના ના, એવું નથી, તમે મારા સ્વામી છો અને હું તમારો સેવક છું. ઋષિઓએ પછી નિર્ણય કર્યો કે તમે બંને એક જ છો અને તેથી આવું બોલો છો. રામસ્ત પુરુષમ ભૃતે બહુ વ્રીહ મહેશ્વર રામેશ્વર પદે પ્રાપ્તે ઋષય કર્મધારાય. શિવ અને રામ બંને એક જ છે. હરિહરમાં ભેદભાવ રાખે તેનું કલ્યાણ થતું નથી. રામાયણનો આ દિવ્ય સિદ્ધાંત છે. શિવપદ કમલ જિનહી રતી નાહી, રામહી તે સપને હું ન સોહાહી. બિનુ છલ વિશ્વનાથ પદ ને હું, રામ ભગત કર લચ્છન એહું. ભાગવતમાં પણ અનેક વાર આ સિદ્ધાંતનું વર્ણન કર્યું છે. કેટલાક વૈષ્ણવોને શિવજીની પૂજા કરતાં સંકોચ થાય છે. અરે, વૈષ્ણવોના ગુરુ તો શિવજી છે, જગતમાં જેટલા ધર્મ છે તે પ્રત્યેક ધર્મના સંપ્રદાયના પ્રવર્તક શિવજી મહારાજ છે. શિવજીની પૂજાથી શ્રીકૃષ્ણ શ્રીરામ નારાજ થતા હશે? તેમણે તો કહ્યું છે કે શિવ અને મારામાં ભેદ રાખે તે નરકગામી બને છે. શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ, તે નર કરહી કલપ ભરી ઘોર નરક મહુ બાસ. શ્રી એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં હરિહરનો અભેદ બતાવ્યો છે. સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણના ત્રણ માલિક દેવ માન્યા છે. સત્વગુણનો રંગ ધોરો છે, રજોગુણનો રંગ લાલ છે, તમોગુણનો રંગ કારો છે. વિષ્ણુ ભગવાન સત્વગુણના માલિક છે એટલે એમનો વર્ણ ગોરો હોવો જોઈએ, છતાં છે શ્યામ. શિવજી તમોગુણના માલિક છે એટલે એમનો વર્ણ હોવો જોઈએ શ્યામ, છતાં સફેદ છે. શિવજી ગોરા અને વિષ્ણુ કારા, આમ કેમ થયું? એકનાથ મહારાજ કહે છે કે વિષ્ણુ ગોરા જ હતા અને શિવજી શ્યામ હતા, પરંતુ શિવજી આખો દિવસ નારાયણનું ધ્યાન કરે છે એટલે એમને નારાયણનો રંગ આવ્યો અને એ ગોરા થયા. નારાયણ શિવજીનું ધ્યાન કરે છે તેથી એમને શિવજીનો રંગ આવ્યો અને એ શ્યામ થયા. ધ્યાન કરનારમાં એ જેનું ધ્યાન કરે છે તેના સ્વરૂપ, આકૃતિ અને સ્વભાવ આવે છે. શિવજી અને વિષ્ણુ પરસ્પર એકબીજાનું ધ્યાન કરે છે તેથી બંનેમાં અભેદ છે. શિવજી અને વિષ્ણુ પરસ્પર પ્રેમ રાખે છે પણ તેમના ભક્તો પરસ્પર પ્રેમ રાખતા નથી. હરિહરમાં ભેદ રાખીને ભક્તિને બગાડશો નહીં, હરિહર એક છે. તુલસીદાસ મહારાજે નાનકડા દોહામાં બધો ભાવ ભરી દીધો છે. સેવક સખા સ્વામી શિવ. શ્રી રામચંદ્રજીએ કહ્યું છે, મારા ઈષ્ટદેવ શિવજીની જે પૂજા કરશે, ભગવાન શંકરને ગંગાજળથી જે અભિષેક કરશે, તે મારી કૃપાથી બ્રહ્મા ઇત્યાદિ પાપોથી મુક્ત થશે. મુક્તિ શિવજી આપે છે. પ્રણામત્સે તુબંધમ યો દ્રષ્ટ્વા રામેશ્વરમ હરમ બ્રહ્મહત્યા દીપામેભ્યો મુચ્યતે મદનુગ્રહાત સેતુબંધે નરહ સ્નાત્વા દ્રષ્ટ્વા રામેશ્વરમ હરમ. સ્કૂલ સકલ પનીયતો ભૂતવા ગત્વા વારાણસી નરહ આનીય ગંગ સલિલમ રામેશમ વિશિષ્ય ચ સમુદ્રે ક્ષિપ્ત ભદ્રારો બ્રહ્મા પ્રાપ્નોત્ય સંશયમ. રામેશ્વરમાં શિવજીનો નિવાસ છે અને શ્રી રઘુનાથજી પણ ત્યાં વિરાજેલા છે. હર હરિનું દિવ્ય સ્વરૂપ છે. પ્રભુએ રામેશ્વરની સ્થાપના કરી. હનુમાનજીએ વાનરોને આજ્ઞા કરી, તે વાનરો પથ્થર ઉપર રામ નામ લખી પથ્થરને સમુદ્રમાં પધરાવવા લાગ્યા. રામ નામ ઉપર પગ ન આવે એવી રીતે પથ્થરને ઉલટાવીને સમુદ્રમાં નાખતા હતા. રામ નામથી પથ્થર પણ તરવા લાગ્યા. શ્રી રામ નામથી જળ પથ્થર તરે તો મનુષ્ય શું ન તરે? શ્રી રામ નામથી મનુષ્ય આ ભવસાગર તરી ન જાય? વિશ્વાસ રાખી શ્રદ્ધાથી શ્રી રામ નામનો જપ કરો. એ મજ્જંતી નિમજ્યાંતી ચ પરાનને પ્રશસ્તરા દુસ્તરે વાર્તાયેન તરંતી વાનર ભટ્ટાન સંતાર્યંતે અપીચ નૈતે ગ્રાવા ગુણા નો વારી વારિધી ગુણા નો વાનરાણામ ગુણા શ્રીમદા શર્થે પ્રતાપ મહિમા સો અયમ સમુચ્ય ધ્રુમ ભતે. જે પથ્થર પોતે ડૂબી જાય છે અને બીજાને પણ ડૂબાડે છે તે પથ્થર આજે તરવા લાગ્યા અને અનેકને તરાવવા લાગ્યા. આ ગુણ ન પથ્થરનો હતો, ન સમુદ્રનો હતો, ન વાનરોનો હતો કે ન નલ નીલનો હતો. આ પ્રભાવ તો શ્રી રામનો હતો, શ્રી રામ નામનો હતો. રોગાર્તો મુચ્યતે રોગાત, બધો મુચ્યતે બંધનાથ. અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ સત્યમ સત્યમ વદામ્યહમ. જે જીવ પ્રેમથી પરમાત્માના નામનો જપ કરે છે એ જીવ સાથે પરમાત્મા રહે છે. નલ નીલ સમુદ્ર ઉપર પુલ બાંધતા હતા. પહેલા દિવસે 14 યોજન પુલ બંધાયો, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 30 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બંધાયો. 5 દિવસમાં સેતુ બંધન થયો, 100 યોજનનો વિશાળ પુલ બંધાયો. સૌ વાનરો પુલ પરથી સમુદ્ર ઓરંગી ગયા. આ તો ધર્મ સેતુ છે, એક નાની કીડી પણ એના આધારે દરિયો ઓરંગી જાય છે. લંકા પાસે સુવેલ પર્વત હતો. આ સુવેલ પર્વત ઉપર શ્રી રઘુનાથજી વિરાજ્યા. લંકાના રાજમહેલની અગાસીમાં સિંહાસન ઉપર બેસીને રાવણ વાનર સેનાને નિહારવા લાગ્યો. ભયંકર વાનર સેના હતી. રાવણનો એક ખાસ મંત્રી હતો, તે વાનર સેનાના એક એક મહારથીનો પરિચય આપતો હતો, એક એકના પરાક્રમનું વર્ણન કરતો હતો. શ્રી રામચંદ્રજીને સુગ્રીવે કહ્યું કે રાવણ જુએ છે. રામજીએ સુવેલ પર્વત ઉપરથી એક બાણ છોડ્યું. રાવણના 10 મસ્તક ઉપરના 10 મુગટ ઉડાવીને અને એના સિંહાસનના સોનાના છત્રનો ભંગ કરીને તે બાણ શ્રી રામજીના બાથામાં પરત આવી ગયું. રાવણને અપશુકન થયા. તે થોડો શરમાયો, ઘરમાં પેસી ગયો. તે સમયે માલ્યવાન નામનો રાક્ષસ રાવણ પાસે આવ્યો. તતઃ રામાગમદ વૃદ્ધો માલ્યવાન રાક્ષસો મહાન બુદ્ધિમાનની તીની પુણો રાજ્ઞો માતુ પ્રિય પિતા. માલ્યવાન રાવણના નાના થતા હતા, રાવણની માતાના પિતા હતા. તે આવીને રાવણને સમજાવવા લાગ્યા કે હજુ તમે મારું માનો, શ્રી સીતાજી લંકામાં આવ્યા ત્યારથી લંકામાં બહુ અપશુકન થાય છે, કંઈ ખબર નથી પડતી. જાણે એમ લાગે છે કે શ્રી સીતાજી લંકાનો વિનાશ કરવા માટે જ પધાર્યા હશે કે શું? હવે રાક્ષસોનો વિનાશ થશે? હજુ તમે માની જાઓ, આજે તો માથાના મુકટ જ પડ્યા છે, હજુ 10 મસ્તક પડ્યા નથી, હજુ સમય છે. રામમ નારાયણમ વિદ્રી વિદ્રેશમ ત્યજઃ રાઘવે. રામ એ માનવ નથી, પરમાત્મા છે. શ્રી સીતાજી જગન માતા છે. તમે વેરનો ત્યાગ કરો. રાવણ, આજ સુધી તમે સંસારનું સઘળું સુખ અનેક વાર ભોગવ્યું છે, તમને શાંતિ ક્યાં મળી છે? સંસારનું સુખ તો પશુ પક્ષીઓ પણ ભોગવે છે. આત્મા શરીર ઇન્દ્રિયોથી જુદો છે. હવે ભજન આનંદ આત્મા આનંદ મેળવવા માટે આ બધું છોડીને વનમાં જાઓ તે યોગ્ય છે. માલ્યવાને રાવણને બોધ આપ્યો, પણ આ જીવ એવો છે કે જ્યાં એને જન્મ થાય છે ત્યાં જ એ સુખ માને છે, એને એ છોડવાની ઈચ્છા થતી નથી। માનવ સમજીને ધીરે ધીરે થોડો ત્યાગ કરે એ બહુ સારું છે। કાળ ધક્કો મારે છે ત્યારે ફરજિયાત છોડવું જ પડે છે। રાવણને છોડવું ગમતું ન હતું। રાવણને માલ્યવાને કહ્યું, ઓલ સત્ય ઋષિના વંશમાં તારો જન્મ થયો, તપના પ્રભાવે તે શક્તિ મેળવી તેઓનો પ્રભાવ કર્યો, તે બહુ સુખ ભોગવ્યું છે, હવે બહુ થયું, હવે તું આ બધું છોડીને વનમાં જા અને ત્યાં આદિનારાયણ પરમાત્માનું આરાધન કર। રાવણે ક્રોધે ભરાઈને કહ્યું, તું બુઢ્ઢો છે તેથી હું તને સજા કરતો નથી। બુદ્ધ ભય અસી નતમ મરતે હું તોહી, અબજની નયન દેખા વસી મોહી। મને સમજાવવા આવ્યો છે? જા, અહીંથી તારું મોઢું મને બતાવીશ નહીં। રાવણે વૃદ્ધનું અપમાન કર્યું, તમે કોઈ દિવસ કોઈનું અપમાન ન કરશો, વિશેષે કોઈ વૃદ્ધનું તો જરા પણ અપમાન કરશો નહીં। વૃદ્ધોને માન આપો, જેનું મરણ સમીપમાં છે એવા વૃદ્ધ માનવીને કોઈ સામો જવાબ આપે, એનું કોઈ અપમાન કરે તો એને બહુ દુઃખ થાય છે। પણ રાવણની બુદ્ધિ બગડી હતી। રાવણે માલ્યવાનનો બહુ તિરસ્કાર કર્યો અને કહ્યું, તું મારા આગળ તપસ્વીના વખાણ કરે છે? મેં જગત જીત્યું છે, મને કોણ મારી શકે? મને એમ લાગે છે કે રામજીએ જ તને આ બધું શીખવાડ્યું છે અને તું મને સમજાવવા આવ્યો છે। નર અને વાનર એ તો રાક્ષસોનો આહાર છે, એ શું કરવાના હતા? માલ્યવાન સમજી ગયા, મૃત્યુની છાયા પડ્યા પછી બુદ્ધિ વિપરીત બને છે। રાવણ કોઈનું માનતો નથી, માણસ દુરાગ્રહી છે, તે પરિણામે અતિશય દુઃખી થાય છે, દુઃખનું કારણ દુરાગ્રહ છે। રાવણે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહીં। પૂર્ણિમાની રાત્રિ હતી, પૂર્ણચંદ્રનો ઉદય થયો, સુવેલ પર્વત ઉપર અંગદ હનુમાનજી રામજીના ચરણની સેવા કરતા હતા। રામજીએ ચંદ્રના મધ્યમાં કારો ડાઘો છે તે બતાવીને પૂછ્યું, ચંદ્રમાં આ કારો ડાઘ કેમ છે? સુગ્રીવે કહ્યું, મેં એવું સાંભળ્યું છે કે પૃથ્વીની છાયા પડે છે તેથી ડાઘ દેખાય છે। અંગદે કહ્યું, ચંદ્રની છાતીમાં રાહુએ લાત મારી છે તેથી એ કારો ડાઘ થયો છે। રામજીએ કહ્યું, મારો ભાઈ લક્ષ્મણ જેમ મને બહુ વાલો લાગે છે તેમ ચંદ્રને તેનો ભાઈ ઝેર બહુ વાલો છે। ચંદ્ર ભાઈને હૈયામાં રાખે છે તેથી કારો ડાઘ છે। છેવટે હનુમાનજીએ પૂછ્યું, હનુમાનજીએ કહ્યું, ચંદ્રના મધ્યમાં મારા રામજી વિરાજે છે, ચંદ્રને પ્રકાશ મારા રામ આપે છે, મારા રામનું શ્રી અંગ શ્યામ છે, ચંદ્ર રામજીને હૃદયમાં રાખે છે તેથી કારો ડાઘ છે। કહ હનુમંત સુન હું પ્રભુ, શશી તુમ્હાર પ્રિય દાસ, તઉ મૂર્તિ બિગુ ઉર્બસ્તી સોઈ શ્યામતા અભાસ। હનુમાનજી મહારાજને શ્રી રામ સર્વત્ર દેખાય છે, આંખ જ્યાં જાય ત્યાં શ્રી રામ દેખાય, એની ભક્તિ સાચી છે। તે પછી અંગદ વિષ્ટિનો પ્રસંગ વર્ણવ્યો છે। અંગદલાલ વિષ્ટિ કરવા રાવણના દરબારમાં ગયા, પણ કોઈએ સ્વાગત કર્યું નહીં। ત્યારે અંગદલાલે પૂછ વધાર્યું અને પૂછનું સિંહાસન કર્યું, તે રાવણના સિંહાસનથી 5 હાથ ઊંચું થયું। અંગદલાલે રાવણને અનેક પ્રકારે સમજાવતા કહ્યું, સૂનું રાવણ પરહરી ચતુરાઈ ભજસી ન કૃપા સિંધુ રઘુરાઈ જોઉં ખલ ભયેસી રામ કર દ્રોહી બ્રહ્મ રુદ્ર શક્ત કર રાખી ન તોહી રાવણ તારું આ બધું દાપણ છોડીને રામજીને શરણે જા રામજીનો વિરોધ કરે છે તેને બ્રહ્મા શિવજી કે બીજા કોઈ દેવ બચાવી શકતા નથી એમાં તમારું કલ્યાણ નથી હજુ તું માની જા પણ રાવણે માન્યું નહીં તેણે કહ્યું જેણે તારા બાપને માર્યો તેના તું વખાણ કરે છે રાવણ ગમે તેમ બોલવા લાગ્યો રામજીની નિંદા કરવા લાગ્યો નિંદા કરે એ પાપ છે પણ નિંદા સાંભળે એ પણ પાપ છે રાવણની સભામાં અંગદજીએ એક પગ આગળ રાખીને કહ્યું મારો પગ હલાવે તો હું માનું કે તારી સભામાં કોઈ વીર છે બહુ પ્રયત્ન કરવા છતાં કોઈ રાક્ષસ અંગદજીનો પગ હલાવી શક્યો નહીં ત્યારે રાવણ પોતે પગ પકડવા ગયો અંગદજી સમજી ગયા કે રાવણ મોટો વીર હતો અને તેથી તે પગ હલાવી નાખશે અંગદજીએ રાવણને પૂંછની થાપટ મારીને કહ્યું મૂર્ખ પગ શું પકડે છે રામજીના પગ પકડી ક્ષમા માંગ રાવણ ખૂબ ક્રોધે ભરાયો પછી તો રાવણે રાક્ષસોનો યુદ્ધ કરવાની આજ્ઞા કરતા કહ્યું મર્કટહીન કરહું મહી જાઈ જિયત ધરહું તાપસ દ્રવ ભાઈ જાઓ આ પૃથ્વીને વાનરહીન કરી નાખો અને બંને તપસ્વી ભાઈઓને જીવતા કેદ કરી લાવો રાક્ષસો યુદ્ધ કરવા નીકળ્યા ભયંકર યુદ્ધનો આરંભ થયો